બગસરમ એક દેવજી બાપા હતા, ધામમાં જતા રહ્યા. પોતાના દીકરા છે ને એ કે ભગવાનના ભગતનો થયા, અને ગોર્ધન ભગત કહીને બહુ હારારી ભગત. તે પોતાના દીકરાને અરે જેટલું યત્ન એટલું ઓલા ગોર્ધન ભગત અરે હતું, અને એમ કે ગોર્ધન તું જ મારો દીકરો છે, ઓકે તારે ગમે ત્યારે જે પણ વસ્તુની જરૂર પડે મને કહેજે. પોતે આર્થિક રીતે સુખી હતા. મારું સર્વસ્વ તારે અર્થે છે, આનું નામ મહિમા સમજણો કે ના મોટેરો હરિભગત કહેવાય. લો માટે આવા મોટેરા હરિભગત થવું, સમજાય, આવા હરિભગત થવું. એમાં શ્રીજી મહારાજ બહુ રાજી થાય, અને આમ કરવા જતા તો તમને શું કહું, ક્યારેક વિના દાખલે ધામમાં પહોંચી જવાય. પક્ષનો મહિમા એટલો છે. મહારાજ જ્યારે જૂનાગઢ ગયા, બહુ પ્રસિદ્ધ કથા છે, મહારાજ જ્યારે જૂનાગઢ ગયા ત્યારે જૂનાગઢની અંદર મહારાજની અસવારી નીકળી, હાથી પર મહારાજ બેઠેલા, અને પેલી કાકડી મહારાજને પેલા નાના છોકરે આપી. ત્યારે જૂનાગઢનો નવાબ પોતાના ઝરૂખા ઉપર ઊભો ઊભો ખાતો હતો, પણ એનો જે પ્રધાન હતો ને ભારે દ્વેષીલો. એ રાજાને કહે નવાબને, આવા ભગવાન હોય કે એસા ખુદા હોતા એ કભી, આને ખાવાની ભાન નથી, હજારો માણસો નીચે કાકડી ખાવા મળ્યા. ત્યારે નવાબ કે બસ એસા હિ ખુદા હોતા હે, કે આવા જ ભગવાન હોય, કે એટલું જ બોલ્યો, આવા જ ભગવાન હોય. જેને દુનિયાની લાશરમ છે નહીં હોય. નવાબે કીધું કે એ તો ખુદા છે, બાકી બીજા કોઈનું મોઢું ખુલે, આટલી મેદની વચ્ચે કાકડી ખાવી બીજાનું મોઢું ખુલતા છે, આ જ ખુદા છે, એટલે જ આટલાની વચ્ચે કાકડી ખાઈ શકે અને શરમ આવતી નથી. આટલો પક્ષ લીધો, અને મહારાજનો પક્ષ લઈને આટલું જ બોલ્યો, એનું પરિણામ શું આવ્યું ખબર છે? એનો અંત સમો જ્યારે આવ્યો, મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા, વાતો કરતા હતા, વાતો કરતા કરતા એકદમ મહારાજ અટકી ગયા, અને નશકોર આગડો મારા રૂમાલ ધરી દીધો. 5 મિનિટ મહારાજ એમને બેઠા રહ્યા, પછી રૂમાલ પાછો લઈને વાતો મેળ્યા કરવા. સુરાખાચાર્ય પ્રશ્ન કર્યો, મહારાજ આ તમારી ચેષ્ટામાં કાંઈ સમજ પડી નહીં, આપે આ શું કર્યું? ત્યારે મહારાજ કે સાંભળો, જૂનાગઢના નવાબે દેહ મૂક્યો હતો, એને તેડવા ગયા, કે એને તેડવા ગયા હતા, પણ દેહ જ્યારે મૂક્યો ને ત્યારે એના સંબંધી એને દારૂ પાયો, કે એને એમ કંઈક વિધિ આવતો હશે, દારૂ પાયો ને તે બદબુ બહુ આવતી હતી, અમારથી આમ સુગંધ ગંધ લેવાતી નહોતી, એટલે રૂમાલ મોઢાડો નાકાડો ધરી અને ધામમાં તેડી ગયા. સુરા ખાચર કે પણ મહારાજ ઓલાને દારૂની ગંધ આવે, એક બાજુ તમે એમ કહો કે દારૂનો સ્પર્શ પણ ન કરવો, દારૂનો સ્પર્શ પણ ન કરવો, આવું તમે બતાવો છો, બીજી બાજુ ઓલા દારૂ પાયો તે અને ગંધ આવતી ને તોય ધામમાં તેડી ગયા. મહારાજ કે હા તેડી ગયા. મહારાજની કે પણ મહારાજ કેમ તમે તેડી ગયા? ત્યારે મહારાજ પ્રસંગ યાદ કર્યો કે એને પ્રધાનને કીધું તું ખુદા તો એસા એ હોતા હે, અમારો પક્ષ રાખ્યો તો એને કારણે અમે આજે એને ધામમાં તેડી ગયા છીએ. કહો ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો આટલો મહિમા છે. અનભક્તજનો, સત્સંગનો બીજો પ્રસિદ્ધ ઇતિહાસ છે. ઝીણાભાઈએ કમળસિંહ શેઠની પાલખી પોતાના ખભા પર ઉપાડી હતી, તો ઝીણાભાઈ જ્યારે દેહ મૂક્યો ને ત્યારે મહારાજ એની નનામી પોતાના ખભે ઊંચકી. બીજા સંતો ભક્તો કે મહારાજ હમણાં જ ઈચ્છારામ મહારાજ દેહ મૂક્યો, એની પાલખી તમે ઉપાડી નહોતી ને આની કાં ઉપાડી? મહારાજ કહે એણે મારા ભક્તનો મહિમા સમજ્યાનો પક્ષ રાખ્યો હતો, અને એની નામ એની પાલખી આ ઝીણાભાઈ ઉપાડી હતી, માટે ઝીણાભાઈની પાલખી આજે અમે ઉપાડીએ છીએ. આટલો મહિમા છે. એણે કદાચ વર્તમાન ધર્મની અંદર આડોળું થઈ ગયું હોય તો મહારાજને માફ કરી દે. મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત છે એના બ્રહ્મહત્યા આદિ મોટા મોટા પંચમાં પાપ હોય તો મહારાજ કે એને માફ કરી દઈએ છીએ, અને એને અમારા ધામમાં તેડી જઈએ છીએ. આટલો મહિમા છે. માટે ભગવાનના ભક્તો જ્યારે મોકો મળે ને ત્યારે એમ માનો કહો, આ તો આપણા મોટા ભાગ આ ભગવાનના ભક્તની સેવા કરવાનો આપણને લાહવો મળી ગયો, આટલો આપણને મોકો મળી ગયો. એમ કહીને ઝડપી જ લેવી, જાવા જ ન દેવી, સમજાય, જાવા જ ન દેવી. અને અહીં તો મોટો સમુદાય, ક્યારેક તો મળી જાય લાભ, એટલે સંકલ્પ ન કરવો કોઈક માંદું પડે થારું એમ. પણ સહેજે કોઈ ભગવાનના ભક્ત બીમાર થઈ ગયા હોય, બીજી ત્રીજી તકલીફમાં આવી ગયા હોય, આપણને ખબર પડે તો તરત એની મદદ કરવા વારે જાવું. એમાં કદાચ 500-1000 પાઉન્ડ ખર્ચાય ને તો સમજવું કે હું મહારાજને દાન કરું, અને મહારાજને દાન કરે એના કરતાં જાજું ફળ થાય. બોલો. ઝાઝું ફળ થાય. માટે મહારાજ કી એવી રીતે જે વર્તે છે ને સમજે છે એ ગ્રહસ્થ ભક્ત મોટેરો છે મહારાજ કે લો. અને આરે મહારાજ બીજી કઠણ આજ્ઞા કરી દીધી કે પોતાના ઈષ્ટદેવ એમ કે તું સાધુ થા તત્કાળ થાય. પણ હવે એ તો તમને ઉપાધિ છે નહીં, કારણ તો પ્રગટની વાત છે, આમને સામને બેઠા હોય ત્યારની વાત છે. એટલે એ આજ્ઞા કે અત્યારે તમને કઠણ પડે એમ નથી. પણ ભગવાનના આચાર્ય મહારાજ કે ભગવાનના સંત કોઈક આજ્ઞા કરે એટલી બધી કઠણ તો ન કરે, કારણ કે ખબર આ ફેલ જાહે, સમજાય મહારાજ વખતે ફેલ જતી ક્યારેક ક્યારેક. એટલે એવી આજ્ઞા તો ન કરે, પણ બીજી ત્રીજી કોઈ આજ્ઞા કરી હોય ને પોતાની શક્તિ હોય તો મહારાજ કે એને ઝીલી લે તો એ મોટેરો હરિભગત છે. એ પછી સભામાં આગળ બેસે તોય ભલે, પાછળ બેસે તોય ભલે. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તો પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે જે નિયમો હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. સાધુની મોટે બતાવી મહારાજ. મહારાજ કે દેશ પ્રદેશમાં જાય, કનક કામિનીનો યોગ થાય, ધન અને નારીનો યોગ થાય, તેમ છતાં લેશ માત્ર ફેર પડે નહીં, રતિવા નબળો પડે નહીં, ઉલટાનો સરસ થાય. મારે કે ત્યાગી ખરો, એને બહુ બીક હોય કે રખેન આવા દેશની અંદર કાંઈ ફેરું પડી જાહે તો મારે નારાજ થઈ જાય. મારે કે સાધુ મોટે રોકો, નહીતર ફેર પડી જાય. ધન આદિકનો યોગ થાય, નારી આદિકનો યોગ થાય ત્યારે ફેર પડી જાય. અને ઘણાને ફેર પડી ગયો એવું દેખાય પણ છે. અમારા મોટા સ્વામી કહેતા, શિરદાસ સ્વામી, એ કે અમે એકવાર ટ્રેનમાં યાત્રા કરવા ગયા ઉત્તર હિન્દુસ્તાનની. તો સ્વામી કે અહીં જેને હું પૂજામાં નિત્ય દંડોટ કરવા જતો અને જેને મોટા પરમહંસને મોટા સદગુરુ સમજતો હતો એ તે ત્યાં, જ્યાં તો હરિભક્તો બીજા દાદા હોય ને એ લોકોએ ત્યાં ડોશીને અરે વાતો મીડ્યા કરવા ગયા અને રૂપિયા ગણવા માંડ્યા. અને હું જોઈ ગયો પછી સ્વામી કે એને કોઈ પગે ન અડતો. સ્વામી બહુ એમ કડક હતા પાછા, સ્વામી કે જિંદગીમાં પછી પગે ન અડ્યો કે શેઠે જેસમણે કરેલો વિવેક ખાતર, કે જેને મોટા પરમહંસને મોટા સદગુરુ સમજતો હતો એ પણ જ્યારે આ દેશને મૂકીને ગયા ત્યારે બૈરાને અરે બોલવા માંડ્યા અને રૂપિયા રાખવા પણ માંડ્યા. એટલે મહારાજ કે દેશ પ્રદેશમાં જાય, કનક કામિનીનો યોગ થાય તો પણ લેશ માત્ર આજ્ઞામ ફેર ન પડે એ સાધુ ખરો. નતર આ દુનિયા આ જગત તો બાંધે એવું ભલભલાને બાંધી દે ભલભલાને. દાદાગુરુ કહેતા આ જગત તો કેવું છે તો કે કટગુંદીને ઠળિયા જેવું છે. કટગુંદી જોઈ તમે, આ વડીલો જોઈ હોય એટલી નાનકડી આવે, એ પાકે ને તમે તમે જરાક દબાવો ને તેની અંદર બીઓ નીકળે, ઠળિયો નીકળે, એ આંગળીએ ચોંટી જાય, ચીકણો ભારે હોય. તમે બોવામાં આમ તરસોડો ને તો ન્યાયથી ઉકળી જાય ને તો કોણે ચોંટી જાય, અને ત્યાંથી ઉખેડો ને તો પેન્ટે ચોંટે, પણ હેઠો જ પડે જ નહીં. કહો આવું આ જગત છે. આ જગતથી તો બહુ ડરવું પડે, સંતોને ડરવું પડે ને હરિભગતને હારાને ડરવું પડે, તમારે ડરવું પડે. ધંધા બિઝનેસ જેમ કરવા પડે એમ તો કરવા જ પડતા હોય, પણ ડરતું તો રહેવું જ પડે. રખેન કે બંધન ન થઈ જાય, રખેન મહારાજની આજ્ઞા લોપાઈ ન જાય, રખેન પરનારીનો પ્રસંગ ન પડી જાય, સમજાય, એમ સતત ડરતું રહેવું પડે. રખેન ખાવા પીવામાં ફેર ન પડી જાય. અહીં ખાવા પીવામાં ફેર પડે એટલે સીધો ક્યાં જાય તમને ખબર છે. રખેન ફેર ન પડી જાય એમ કાયમ હારા હરિભગતને પણ ડરતું રહેવું પડે ત્યારે બચાય એમ છે. નહીતર અત્યારે બચવું બહુ કઠણ કામ છે. તમારે જ ભૂંડો દેશ કાળે છે એમ નહીં, અમારે સંતોની ભૂંડો દેશ કાળે છે, સમજાય. કારણ કે આજ ગમે એટલા હેઠા ઉતરી જાય કોઈ એમ કે એમ નથી કે સ્વામી આટલું તેમ ખોટું કર્યું એમ, ઉલટાને રાજી થાય. કહો આજ નીચે કોઈ સાધુ ઉતરે નિયમમાં જો ગૌણ પડે તો રાજી થાય, સારું થયું આપણી પંક્તિ ભળશે એમ, કોઈ એમ કે એમ નથી આ ખોટું કરો છે એમ કહો. એટલે બહુ ભૂંડો દેશ કાળ છે, આ તો જાળવું બહુ કઠણ છે. એટલે મહારાજે એને માટે મધ્યનું 15મું વચનામૃત લખી નાખ્યું. મહારાજ કે પોતાને નિયમની અંદર સારધાર વર્તતો હોય અને કોઈ એને હેઠો ઉતારવા આવે, નબળો શબ્દ કહે, તો એની છાયામાં દબાઈને એની વાત માને નહીં, અને એનો માનીના જેવો સ્વભાવ ને પ્રકૃતિ દેખાતી હોય, માને કોઈ એમ કે તું માની છો, તેમ કહી દઉં હા ભાઈ માની એમ, એટલે કેવું થાય કે નિયમમાં કાંઈ ઠેકાણું ન હોય, એક રહેવા પામ્યું હોય નહીં અને સત્સંગમાં મોટેરો કહેવાતો હોય, અને બીજા નંબરમાં અવસ્થાએ કરીને મોટેરા હોય, અને પછી એમ કે આમ નહીં તમે આમ કરો, દેશકાળ પ્રમાણે થાળ એમ જમી લેવા વાંધો નહીં, દેશકાળ પ્રમાણે અત્યારે બૈરા નાથનું જમી લો ને તો વાંધો નહીં, દેશકાળ પ્રમાણે થોડું ઘણું ધન રાખો ને તો વાંધો નહીં, દેશકાળ પ્રમાણે શુદ્ધિનો ઉપવાસ ન કરો ને તો વાંધો નહીં, અને આપણે ન માનની એટલે હું કહે માળો ભારે માની થઈ ગયો છે, કોઈને માનતો નથી. મહારાજ કે ન માને એ. મહારાજે બહુ અદભુત વાત લખી, લોયાનું છઠ્ઠું વચનામૃત વાંચો, મહારાજે વચનામૃતમાં કોઈ વાત બાકી નથી રાખી, કોઈ વાત બાકી નથી રાખી. મહારાજ કે પંચવર્તમાનમાં ફેર પડે એવી આજ્ઞા અમે કરતા હોઈએ તોય ન માનવી, અને મહારાજ કે તમે ન માનો ને એ બદલ અમે કોચવાતા હોય તો સારી પેટ કોચવા દેવા, મહારાજના શબ્દો, અમને સારી પેટ કોચવવા, પરંતુ પંચવર્તમાનમાં ફેર પડે એવી આજ્ઞા તો અમારી પણ ન માનવી. કહો મહારાજ એવી કોઈ દી ક્યાંય જ નહીં, પણ મારા જાણતા હતા, સમજ્યા, કારણ કે સર્વોપરી ભગવાન અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરનાર, એને ખબર ન હોય કે 200 વર્ષ પછી શું સ્થિતિ સર્જા હે, એટલે મહારાજ આજની વાત લીખી નાખી, નતર તમને આ મોટાપણે નહીં હોદે કહે કે મોટાનું માનવું જોઈએ, નતર આમ થાય તેમ થાય, મહારાજ કે એમ કહી તો એનું માનવું, એટલે તમારે આ ઓથાર આપવા થાય કે મહારાજ કહી ગયા કે ભગવાન ખુદ કહે તો ન માન્યું, તમારે કેમ મનાય, તેમ ભગવાન જેવા સાધુ એમ કહી દેવું એટલે રાજી થાય, તેમ ભગવાન જેવા સાધુ પણ મારે એને આજ્ઞાનું ઉલ્લંઘન તો નહીં થાય. મહારાજ કે નત્રી ફેર પડી જાય, જો દેશ પ્રદેશમાં જાય ને કનક કાયમીનો યોગ થાય પછી મહારાજ કે હરખું રહે નહીં, બેનો યોગ થાય ને તેમ છતાંય લેશ માત્ર પોતાના નિયમમાં ફેર ન પડે, મહારાજ કે એ મોટેરો સાધુ છે, એમ મહારાજ વાત કરી. અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટું મનુષ્ય કહેવાતું હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વ સભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ, જો કેટલો સરસ વિવેક બતાવે મહારાજ, મહારાજ કે આ પણ રાખવું, અને વ્યવહાર છે તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખ્યો જોઈએ, અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. મહારાજ કે જ્ઞાની હોય કે ત્યાગી હોય એને પણ મહારાજ કે કોઈ મોટું માણસ આવ્યું હોય રજોગુણી તો એને આગળ બેસાડવું. દાખલા તરીકે અત્યારે કોઈ બહારનો કોઈ મોટો માણસ આવ્યો હોય, સમજાય, જગતમાં મોટેરા હોય, ભગવાનને યારે એને કાંઈ સંબંધ ન હોય, એને યારે નાતો તોડી નાખ્યો હોય, પણ તોય સભામાં આવે તેને હાથ પકડીને આગળ બે, ના હું પાસે, ના ના અરે તમારી પાસે બે આગળ બેહું જોઈએ એમ કહેવું, પણ આપણે નથી અનુભવ, ઓલું હમણાં નહોતું ઓલું બોલાવ્યું, આપણે અહીં ખુરશી નાખી દેવી પડી હતી, નાખી દેવી પડે, સમજાય, નહીં તો ખુરશી વાળો એકે ધામમાં જાય મતો, તમે વિચારો તો જાહે એકે, આ બધાને દર્શન કરે એટલે બીજબળ થાય, કાળાંતર જાય વાત અલગ છે, બાકી આને અજન્મે જાય એમ એકે લાગતા જ તમને, હે ખુરશી ઉપર બેઠેલા માંથી, પણ તોય એ કરવું પડે. મહારાજ કે એ વિવેક છે, આ વાતે સમજી રાખવી પડે, ન સમજે શું થાય ખબર, તકલીફ ક્યાં થાય, એક તો પોતે અનુસંધાન ન રાખે એટલે પહેલાના મનમાં એમ થાય મારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું, એને કારણે પછી સત્સંગના કોઈ કાર્ય પછી એના હાથે થાય એવા હોય અમુક, એ થવા દે નહીં અને હેરાન હેરાન કરી નાખે, માટે મારે જ કંઈ રાખ્યું જોઈએ, આ સમજણ પાછી રાખ્યું કામ કરવું પડે, અને સમજણ ન રાખ્યું તો હું મનમાં થાય પાછું બીજા આમાં બેઠેલાને થાય કે જોયું ત્યાગ વૈરાગ્યની તો મોટી મોટી વાતો કરે છે, અને આ જગતનો મોટેરો છે અને પીતો હોય તેનો હોય પાછો, એને આગળ બેહેર્યો, જો મોટો છે ને રૂપિયાવાળો એટલે આગળ બેહેર્યો, બાપા રૂપિયાવાળો છે એટલે નહીં બેહેર્યો, આપણને બધાને ભજન કરવા દે ને એટલે બેહેર્યો છે, બાકી એના રૂપિયા જઈને બેહેર્યો નથી. આ વાત પણ સમજી રાખવી પડે, નહીં તો નાના હરિભગતને બહુ સંકલ્પ થઈ જાય કે જો મોટામાં ખેંચાઈ ગયા તણાઈ ગયા, એટલે મહારાજ અદ્ભુત આજ્ઞા કરી. મહારાજ કે આ વાત તો ત્યાગી હોય ને જ્ઞાની હોય તેણે પણ રાખવી જોઈએ, અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. જેમ રાજા પરીક્ષિતે પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા. તે રાજાનું સન્માન થયું નહીં. પછી તે રાજાને રીત ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિને ગળામાં નાખ્યો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો. તેણે કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયું. આ ઉપાયથી થઈ. જો આ વસ્તુ અનુસંધાન ન રહ્યું તો શમિક મહર્ષિ ધ્યાનમાં હતા અને સ્વાગત ન કર્યું, બોલાવવાની અપમાન લાગ્યું અને અપમાન લાગતા મરેલો સર્પ શમિક ઋષિના ગળામાં પહેરાયો અને જતા રહ્યા. પાસે શ્રીંગી ભાળી ગયો અને એનો દીકરો શ્રીંગી આપ્યો શાપ. તે 7 દાડામાં મૃત્યુ થયું. બીજી વાત બતાવી. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીત ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. પછી નંદીશ્વરને ભૃગુ ઋષિ તેને સામસામા શાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂવા અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગ્રહસ્થ થતા ત્યાગીએ સૌને એ રીત રાખી જોઈએ. મહારાજ કે દક્ષનું સન્માન ન થયું તો પાછળ કેટલી ઉપાયથી થઈ? ઘણી બધી ઉપાયથી થઈ. શિવજીનો ભાગ યજ્ઞમાંથી કાઢી નાખ્યો અને સતી યજ્ઞમાં બળી મૂવા, દક્ષનું માથું કપાણું, પછી બકરાનું થયું. આ બધાને કારણ શું હતું? એક ખાલી શંકર ઊભા ન થયા, સ્વાગત ન કરી લો. મૂળમાં આટલું જ હતું. માટે મહારાજ કે મૂળ તો જરા સંભાળવું. મહારાજ કે એ સૌને એ રીત તો રાખવી છે. સંસાર વ્યવહારે જે મોટું માણસ કહેવાતું હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. કોઈ રીતે મહારાજ કે સભાને અપમાન કરવું નહીં. જગતમાં મોટેરો માણસ હોય એનું કોઈ રીતે અપમાન કરવું નહીં. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય. જરૂર શબ્દ મારે જ આપ્યો. એમાંથી દુઃખ થાય એમ ન કીધું, જરૂર દુઃખ થાય, થાય જ. અને ભજન સમરણમાં પણ વિક્ષેપ થાય. મારે ત્યાં સુધી લઈ ગયા. ભજનમાં વિક્ષેપ થાય કારણ કે પછી બીજા ત્રીજા માણસોને ચડાવે, એનું હાલતું હોય અને બીજા બધાને એની પાસે કામ કરાવવું હોય એટલે એ કે એમ કરી રાખે બધા. પછી મોટા મોટા પ્રોબ્લેમ ઊભા કરે જે આપણે થૂકેલાય નહીં. પછી ભજનમાં બેઠા બેઠા સંકલ્પ થાય કે મારું કેમ કરવું, આનું શું થશે ને પહેલાંનું શું થશે. માટે મહારાજ કે આવે ને ત્યારે હાર પહેરાય દે એટલે ઉપાયથી જાય. માટે આ વાર્તા સત્સંગી ગૃહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. આ વાતને મહારાજ કે દ્રઢ કરીને રાખજો. લો, ઇતિ વચનામૃતમ મધ્યનું 61મું થયું. હવે વાંચીએ આપણે મધ્યનું 62મું. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંત 1881ના માક્ષ્ય સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની અવસરીય ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત ચોપાળ ઓઢ્યો હતો તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું છે, તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સંસારને વિશે એવો પુરુષ હોય છે આઠે પહોર તો સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, અંતે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે ભજનના કરનારાના ઇન્દ્રિય અંતઃકરણ અને જીવ એ સર્વ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તે એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને ઇન્દ્રિય અંતઃકરણે જીવથી એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનના પ્રતાપ કરીને થાય, એનો એ જ ઉત્તર છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મહારાજ, સંસારી હોય એને અનેકવિધ વિટામણા હોય અને એમાં રહેતા થકા એનાથી યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતું હોય અને પછી ઘડી કે અડધી ઘડી ભજન કરે એકાગ્ર મને થઈને, તો એનું એનું કલ્યાણ થાય કે ન થાય? મહારાજ કે અડધી ઘડી કે ઘડી ભજન કરે પણ મન ઇન્દ્રિયો અને જીવ ત્રણે એકાગ્ર બનીને ભજન કરે તો એના પાપ બધા બળી જાય ને કલ્યાણ થાય. ભક્તજનો એક પ્રશ્ન પૂછું તમને, મહારાજ કે ગમે તેવા પાપો કર્યા હોય પણ ઘડી કે અડધી ઘડી ભજન કરે તો એનું કલ્યાણ થાય? તો હું તમને એમ કહું કે મહારાજની પંચવર્તમાન રૂપી આજ્ઞા લૂપી નાખતા હોય, દારૂ પી અને પછી નશો ઉતરી જાય, પછી મંદિરમાં આવે ને અડધી કલાક સુધી ભજન કરે, કેમ લાગે? મટન ખાઈને પચી ગયા પછી મંદિરમાં આવે, વ્યભિચાર જેવા કૃત્યો કરીને મંદિરમાં આવે અને પછી અડધી કલાક સુધી અડધી ઘડી ભજન કરે તો મોક્ષ થઈ જાય? આ પોઈન્ટ બહુ સમજ્યા જેવો છે. અહીંયા ભક્તજનો મહારાજ જે વાત બતાવી રહ્યા છે એને ભગવાનનો ભક્ત સમજે. જો કે મહારાજે હા કહી દીધી તોય થાય મહારાજ કે, પણ મહારાજે એક શરત મૂકી, શું? મન ઇન્દ્રિયો અને જીવ ત્રણ એકાગ્ર બનીને ભજન કરે. મહારાજ ચોખ્ખું એમ ન કીધું ન થાય, મહારાજ વિચાર કર્યો તો વળે કોકને ખોટું લાગશે, એટલે મહારાજ આમ ટન માર્યો. ટન મારીને મહારાજ કીધું કે મન ઇન્દ્રિયો અને જીવ ત્રણે એકાગ્ર બનીને ભજન કરે અડધી ઘડી ઘડી તો એનું કલ્યાણ થઈ જાય, પણ આવી આજ્ઞા લોપનાર હોય, આવી આજ્ઞા લોપનાર હોય એનું તમને લાગે છે કે મંદિરમાં આવી અને ઘડી કે અડધી ઘડી સુધી સ્થિર મન થાય કે સંકલ્પ ન થાય અને ભજન થાય, શક્ય છે? ન થાય. મહારાજના પોતાના શબ્દો છે, શેમાં છે? પ્રથમના 23માં. હું મહારાજ કીધું મારે કે ઘડીક ભજન કરે અને પછી ઘડીક વ્યવહારના કાર્યમાં જોડાઈ જાય અને પછી મહારાજ કે ભજન કરવા સિવાયની બીજી પ્રવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન રાખે, ભજનમાં બેહે ને ત્યારે ન રહે. મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા તમામ ક્રિયામાં જો પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રાખે તો ભજનમાં બેહે ને ત્યારે વૃત્તિ રહે, નતર ન રહે. મહારાજના શબ્દો છે. હવે સામાન્ય વ્યક્તિ હોય આવા કર્મનો કરનારો નથી અને એ જો પરમાત્માના સ્વરૂપમાં દિવસ દરમિયાન વૃત્તિ રાખવાનો પ્રયાસ ન કરે તો ભજનમાં બેહે ત્યારે ન રહે, તો આવા કૃત્ય કરનારને તો રહે જ કેમ? રહે જ નહીં. અને ન રહે તો પછી ખોટ રહી જ જાય. અહીંયા તો પછી આપણા મનમાં થાય કીધું ને મહારાજ ગમે તેવું કર્મ થાય તો, એનો મતલબ ભક્તજનો કે મન અને ચિત્ત બહુ સંચળ છે. ભગવાનનો ભક્ત ક્યારેક નક્કી કરે કે મારે અયોગ્ય ગાઢ થવા દેવો નથી, મારે કોઈ અયોગ્ય સંકલ્પ ઉઠાવવો નથી, અને તેમ છતાંય અયોગ્ય ગાઢ સંકલ્પ થઈ જાય, દેહ કરીને ભૂલ ન કરે, અયોગ્ય ગાઢ સંકલ્પ થઈ જાય, બીજી ત્રીજી નાની મોટી ભૂલો થઈ જાય અજાણતા, એવા ગુનાને ભગવાન માફ કરે છે. અને એવો જે ભક્ત હોય ને, ખૂબ ખટકો રાખવા છતાંય આવી ભૂલ થઈ જાય તો એ પછી મંદિરમાં આવે આખો દી પશ્ચાતાપ થતો હોય એને બિચારાને, કે હો મેં બહુ મોટી ભૂલ કરી, મારથી ભૂલ થાય, આવો સંકલ્પ મારે ન કરાય. એવો ભક્ત મંદિરમાં આવીને જ્યારે પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ જોડે ને ત્યારે એની જોડાઈ જાય, ઉલેની ન જોડાય. જેનું પ્રાયચિત મોટા મોટા પ્રાયચ્યો તો બતાવ્યા છે, એને માટે કંઈ ઘડી કે અડધી ઘડી ભજન કરવા માત્રથી દોષ ટળતા નથી. ભગવાનનો ભક્ત યાદ રાખે અને ખબરદાર બને એવી ભૂલ ન થાય, અને થઈ હોય તો ભક્તો જીવન છે, ઇન્દ્રિય અંતઃકરણ ક્યારેક છેતરી જાય. મહારાજે બાંધેલી પંચવર્તમાન રૂપી મર્યાદા, મોટી મોટી આજ્ઞા, દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, આવા મોટા મોટા જે વર્તમાન છે એમાં જો ઇન્દ્રિય અંતઃકરણને આધીન બનીને ક્યારેક ભૂલ થઈ ગઈ હોય જીવનમાં તો ભગવાનના ખરેખરા સાધુ મળે, જ્યાં પોતાને હૃદયથી હા પડે એવા ભગવાનના સાધુની પાસે જઈ પોતે નિષ્કપટ થઈ અને ભૂલનો એકરાર કરી અને જે પ્રાયચિત બતાવી પ્રાયચિત કરી નાખવું જો ધામમાં જવું હોય તો, અને જો પ્રાયચિત ન કરે તો મહારાજ એને ધામમાં તેડી ન જાય. માટે અવશ્યપણે એનું પ્રાયચિત કરી અને સાવધાન બનવું કે જિંદગીમાં આવી ભૂલ થાય નહીં. બાકી અહીંયા જે મહારાજ વાત બતાવી તો સંકલ્પ વિકલ્પે કરી અને ભૂલ થઈ જતી હોય એવો જે ભક્ત છે, મંદિરે આવીને મહારાજને આર્તનાદથી પ્રાર્થના કરે અને મહારાજને ખૂબ વિનંતી કરે તો એના તમામ દોષો ટળી જાય છે. નહીતર તો આને અવલંબન કરીને દુનિયાના ન કરવાના પાપો કરી આવે. અને પછી નક્કી કરે કે આપણે જઈ આવીશું. અમુક સંપ્રદાયમાં છે પાપ કરીને પછી મંદિરમાં જાય અને શું કરે, કાનની બુટી પકડી આવે કે આમ કરીને આમ હાથ કરી આવે એટલે માફ. મહારાજ એમ કાંઈ કાનની બુટી પકડે માફ કરાવવા નથી, પૂર્વિયા છે. મહારાજ કે મેં તો રાય રાયના લેખા લેહું. છેલ્લે વાત બતાવી કે એનું કલ્યાણ તો ભગવાનને પ્રતાપે કરીને થાય એનો એ ઉત્તર છે. માને પછી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે અને મહારાજ કૃપા દ્રષ્ટિ કરે કલ્યાણની બાબતમાં ભક્તો કોઈ એમ ન કહી શકે કે આનું નોસ થાય એમ. આ મહારાજના બંધારણને અવલંબને કરીને આપણે એમ કહીએ કે આમાં વિઘ્ન છે, પણ આપણાથી એવો ફાઇનલ નિર્ણય તો ન જ આપી શકે આનું ન જ થાય. એનાથી એવું કોઈ કાર્ય થઈ જાય જેની આપણને પણ ખબર ન હોય કે જે કાર્યથી પરમાત્મા એના પર રાજી થઈ જાય કે ભગવાનના કોઈ સંત કે ભક્ત રાજી થઈ જાય તો એને કરેલા તમામ દોષો નષ્ટ થઈ જાય, ટળી જાય અને જીવાત્મા મોક્ષને પથે પહોંચી પણ જાય. મહારાજ કે બાકી તો આવી રીતે એકાગ્ર મન કર્યા સિવાય કલ્યાણ તો પરમાત્મા કૃપા કરીને થાય તે વાત તો આખી અલગ છે, બાકી સામાન્યપણે તો મહારાજ કે એકાગ્ર મને કરી અને પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરી પોતે જાણે અજાણે કરેલા ગુનાનો એકરાર કરે તો પરમાત્મા માફ કરી જીવાત્માને પોતાના સાનિધ્યનું સુખ આપે છે. બાકી મોટા ગુના છે ભૂલો છે એનું તો પ્રાયચિત કરવું પડે, માટે આનું અનુસંધાન ભગવાનના ભક્તો રાખે. નહીતર જીવના મનમાં એમ થઈ જાય કે આપણે તો મંદિરે જઈ આવશું એમ. અમુક ગુના છે ને એ માફ થાય એવા નથી. દાખલા તરીકે તમે જાણી જાણીને ઘેર રજાસ્વલા ધર્મ ન પાળો, જાણી જાણીને, અને પછી મનમાં એમ સંકલ્પ કરો કે આપણે મંદિરે જઈને માફી માગી લેવી, એમ ન હાલે, એ પાળવા પડે. સમજાય? એ પાળવું પડે. ન ખાવાનું જાણી જાણીને ખાઈ લો, ન પીવાનું જાણી જાણીને પી લો, અને જાણી જાણીને ન કરવાનું કૃત્ય કરો ને પછી મનમાં એમ માનો કે મંદિરે જઈ આવશું તો એમ કાંઈ ઠાકોરજી રીજે એમ નથી. બટ એ વસ્તુ બધી પાળવી પડે. જો કે તમારી ઘેર બધાની ઘેર રજાસલા ધર્મ પડતો જ હશે, કોકની ઘેર ન પડતો ને તો પાળવાનું શરૂ કરીજો, બહુ મોટો પાપ છે. રજાસલા ધર્મ ન પાળે તો કેટલું પાપ છે? મહારાજ કે એના હાથનું ખાવું, એનો સ્પર્શ કરવો કેવું છે? તો ધોબલના હાથનું ખાવા જેવું ને એના હાથનો સ્પર્શ કર્યા જેવું પહેલે દિવસે છે. બીજે દિવસે મહારાજ કેવું છે? તો કે ચાંડાળી હોય, ચાંડાળ નારી હોય અને એના હાથનું ખાવાથી ને એનો સ્પર્શ કરવાથી જે પાપ લાગે એ પાપ લાગે. ત્રીજે દિવસે તો મહારાજ કે બ્રહ્મહત્યારી કોઈ નારી હોય, કોઈ બ્રાહ્મણનું ખૂન કરી નાખ્યું હોય અને એના હાથનું ખાય ને એનો સ્પર્શ કરે ને જે પાપ લાગે એ પાપ લાગે છે, એવું કીધું છે ભાષ્યમાં. ત્યાં સુધી આપણે નહોતો પહોંચીએ, નહીંતર બહુ વિસ્તાર કરત ઉલવીજ કરશું, પણ એટલું પાપ છે. માટે રજાસલા ધર્મ તો ખબરદાર થઈને પાળવો, અને કોઈ કદાચ ન પાળતો ને તો પછી એને અરે આ સંબંધ તોડી નાખો ખાવા પીવાનો બધો. કારણ કે એમ કીધું એ કાયમ સુતકી છે, કાયમ માટે સુતકી લો. એણે કરેલું દાન પૂર્ણ વ્રત એનું કોઈ ફળ થતું નથી, માટે કોઈની ઘેરે ગાફલાયતાથી ન પડાતું હોય તો પાળવાનું શરૂ કરી દેજો. એમાં વિગત બતાવીશ પછી કે ચોથે દિવસે નાય ધોન ઘરનું બીજું કાર્ય કરી શકે, બાકી ઠાકોરજીનો થાળ તો પાંચમે દિવસે થાય. અને બીજી વિગત એ બતાવીએ છે, એકવાર રજાસલા ધર્મમાં આવ્યા પછી બીજી વાર રજાસલા ધર્મમાં આવે એની વચ્ચે 70 દિવસનો ગેપ હોય ને તો કેવળ 70 દિવસની અંદરનો ગેપ હોય તો કેવળ સ્નાન કરવા માત્રથી શુદ્ધ થાય. 18 દિવસ હોય, 18મે દિવસે રજાસલા ધર્મમાં આવે તો 1 દિવસ પાળવું પડે, 19મે દિવસે આવે તો 2 દિવસ પાળવું પડે, 20 દિવસ કે પછી ગમે ત્યારે રજાસલા ધર્મમાં ફરીવાર આવે તો એને પૂરેપૂરા 3 દિવસ પાળવું પડે, 4થે દિવસે અન્ય ક્રિયા થાય, 5મે દિવસે ઠાકોરજીનો થાળ થાય. માટે આ બધું તો અનુસંધાન રાખવું, નહીતર આ આ અયોધ્યા પ્રસાદ મહારાજના પ્રશ્ન ઉપર તો આપણે તૂટી પડીએ એમ છે કે આપણે હવે પાર પડી ગયા, કાંઈ કરવાની જરૂર નથી રહી એમ, એવી કોઈ વાત નથી. હવે બીજો પ્રશ્ન, પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે? પછી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવા પારાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંક્તિ ભળે અને પરમ મોક્ષને પામે એનો એ જ ઉત્તર છે. મહારાજ કહે, રઘુજી મહારાજનો પ્રશ્ન છે કે મહારાજ આ જીવનો મોક્ષ તે કેમ થાય? મહારાજ જવાબ આપ્યો, મહારાજ કહે કે પોતાના કલ્યાણને જ ઈચ્છતો હોય એવો જે મુમુક્ષ છે, દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ બધું ભગવાનની સેવામાં જોડી દે, અને જે પદાર્થ ભગવાનની સેવામાં કામ ન લાગે એનો ત્યાગ કરે, ભક્તજનો સેવામાં જોડી દે, માને પોતે ખુદ ભગવાનનો મહિમા સમજી પરમાત્માનું ભજન કરે અને પોતાના પરિવારમાં પણ એવા સંસ્કાર રેડે કે જેથી કરી અને એ પણ બધાએ ભગવાનનું ભજન કરે, અને કોઈક પરમાત્મા સંબંધી કાર્ય આવ્યું હોય કે ભગવાનના સંતો ભક્તો સંબંધી કાર્ય આવ્યું હોય તો એની અંદર પોતાની શક્તિ પ્રમાણે હેલ્પ કરે, મદદ કરે, અને એમાં કોઈ અંતરાય કરે તો એનો ત્યાગ કરી દે. એનો ત્યાગ કરી દે એનો મતલબ ઠામકો છોડી દેવો એ બહુ કઠણ કામ છે, પણ તેની તે વાત ન સ્વીકારવી એ પણ એનો ત્યાગ છે. સમજાય? કોઈ આપણે સારું કાર્ય કરવા માંગતા હોય અને કોઈ એમ કે ન કરે આમ છે તેમ છે ત્યારે એની એ વાત જે ન માનવી એનો ત્યાગ છે એક પ્રકારનો. બાકી ઓલો જો ત્યાગ લેવા જશે ને તો ઉપાયથી થાય, કારણ કે ઘરની અંદર 7-8 સભ્યો હોય, દાખલા તરીકે 7-8 સભ્યો હોય, એમાં 3 સત્સંગી હોય ને 4 ન હોય, એમાં માનો કે મંદિરોનું કોઈ કાર્ય હાલતું હોય ને તમારા મનમાં એમ થાય કે આપણે 500-1000 પાઉન્ડની મદદ કરીશ, અને તમે પૂછો ઘરમાં કે મારે આ 1000 પાઉન્ડની સેવા કરવી છે, અને એવા જેને સત્સંગ નથી અથવા તો સત્સંગી જ છે પણ તો મહિમા નથી એમ કે ના નથી કરવી, તો એને એમ કેવું જુદો થઈ જા, જા માન્ય તૈયાર સંબંધ રાખો, આજથી બહાર ખબરદાર બોલ્યો છે તો ઉપાયથી નો પાર ન રહે. પણ મહારાજનો કહેવાનો મતલબ તેના તે વચનનો ત્યાગ કરવો એનું નહીં માની અને સેવા કરવી. દાખલા તરીકે આપણે મંદિરે આવતા હોય અને એમ કે મંદિરે કાયમ નહીં જતો, તો માનો મોટા થઈ ગયા તમે હજી ઘરમાં જુદા થાવ તો સમજ્યા, પણ આપણી ઉંમર 10 વર્ષની હોય અને મા બાપ એમ કે તું મંદિરે નહીં જતો કરવું હું ત્યાગ કરી દેવો? પણ તેના તે વચનનો ત્યાગ કરીને મંદિરે તો આવવું એ એનો ત્યાગ છે, નહીં તો પરસ્પર બહુ ઘર્ષણ થાય વાત નો સમજી તો, અને કંકાસ પણ ઘણો બધો થાય. પણ કંકાસ ન થાય પોતે ધીરજતાથી સમજાવીને તમે બહાર જાઓ છો, ઝઘડો ન કહો તમે બહાર જાઓ છો એમ હું તમને રોકું છું, તો મને મંદિરે જવા દો ને એમ પ્રેમથી કહેવું. તમે બીજે ત્રીજે ખર્ચો કરો છો હું તમને કોઈ દી ના કહું છું, તમે કેટલો કરી આવો છો તો પછી આ તો મારે ભગવાનના મંદિર અર્થે કરું છું મને કરવા દો ને એમ પ્રેમથી ટન મારીને પણ એના વચનનો ત્યાગ કરીને પોતે નક્કી કર્યો એ સારું કાર્ય એ કરવું એના એક પ્રકારનો ત્યાગ છે. મહારાજ કે એમ જ્યારે કરે ત્યારે એ જીવાત્માનો મોક્ષ થાય છે. અને પછી મહારાજ બહુ છેલ્લે સરસ વાત લખી કે આવી રીતે વર્તી અને પરમાત્મા પરાયણ જે વર્તે તે ગ્રસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામ નારદ સનકાદિકની પંક્તિમાં ભળે, નારદ સનકાદિકની પંક્તિમાં ભળે. આ તો ઉપાધિ થઈ, આટલી બધી મહેનત કર્યા પછી નારદ કે સનકાદિકની પંક્તિમાં ભળવાનું, આ બધાની ઉપાસના કોની? વૈરાટની છે, તો ત્યાં સુધી જવાનું આપણે? પણ ભક્તો અહીંયા નારદ સનકાદિક મારે એટલા માટે કીધા કારણ કે એ સમય મોટા મોટા નામ લીધા જેવા હતા, મહારાજના સમયમાં નામ લીધા જેવા, સાધુતાની પંક્તિમાં નામ લીધા જેવા હતા, શ્રેષ્ઠ પંક્તિમાં નામ લીધા જેવા હતા, એટલે મહારાજ નામ લીધું. મહારાજ જો પ્રથમના 12માં અક્ષરધામનું વર્ણન કર્યું, મહારાજ શું કીધું? આવું છે, તેવું છે, આમ છે, તેમ છે. મહારાજ કે ઉપમા અપાય એવું તો નથી પણ આપી છે એમ, બીજી છે નહીં તો એમ, બીજા હાથી મોટા કોઈ દેખાતા નહોતા કોની ઉપમા આપે? એટલે મહારાજે અહીંયા નારદ સનકાદિકની ઉપમા આપી છે. પણ આપણે તો એમ સમજવું કે આમ વર્તનારો જે ભક્ત છે એ જે જગ્યાએ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ મહાબ્રહ્મનિષ્ઠ સંતો બેઠા છે એ જગ્યાએ જઈને બેસશે એમ ભગવાનનો ભક્ત સમજે, નેત્ર ઉપાધિ થાય ઘણી બધી, ત્યાં જઈને બેસશે પણ એની ઓરો રહેશે નહીં. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાના ઈચ્છાને ઈચ્છાએ કરીને બોલતા હોવા જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણના અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તમે એક તો અતિશય આત્મનિષ્ઠા, મારે કે ત્રણ અંગ મુમુક્ષને સુખ કરે એમ છે અને પરમાત્મા સુધી જીવને પહોંચાડે એમ છે. હવે મહારાજ ક્યાં ત્રણ અંગી વાત કરે છે? એક તો અતિશય આત્મનિષ્ઠા, જે સુખજીની પેઠે આત્મરૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું, અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવ ભગવાનનું ભજન કરવું, અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. મારા કે ત્રણ અંગમાંથી એક અંગ તો હોવું જોઈએ, અંગ વિના કલ્યાણ જીવનું થવું કઠિન છે. કાં તો આત્મનિષ્ઠા હોવી જોઈએ, કાં તો પતિવ્રતાની ભક્તિ અતિશય પ્રેમ હોવો જોઈએ, અને કાં તો દાસત્વ ભાવ હોવો જોઈએ. અને એ ત્રણ અંગમાંથી જેને એકી અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાને વાળાના જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ, તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે. મારે ત્રણેયનો વિભાગ કરે છે. આત્મનિષ્ઠા કોને કહેવાય, પ્રીતિ કોને કહેવાય, અને દાસત્વ ભાવ કોને કહેવાય? મહારાજ પ્રથમ આત્મનિષ્ઠા સમજાવે છે કે આ ત્રણમાંથી એક વસ્તુ આવી જાય તોય મહારાજ કે મુમુક્ષુનું નિશ્ચય કલ્યાણ થઈ જાય. પણ ભક્તજનો, ત્રણેયમાંથી એક વસ્તુ આવે એનો મતલબ એવો થાય, એક આવે ને એટલે બીજું એની પાછળ પાછળ આવે એમ છે. હનુમાનજી સમજાવું તમને, મહારાજ ત્રણના નામ દીધા. પહેલું નામ દીધું સુખદેવજીનું આત્મનિષ્ઠામાં, તો સુખદેવજીની અંદર આત્મનિષ્ઠા હતી, ભક્તિ નહોતી, પારાકાષ્ઠા હતી ભક્તિની. ભક્તિ હતી, આત્મનિષ્ઠા હતી, તો શું દાસત્વ ભાવ નહોતો પરમાત્માની વિશે? હતો. ગોપીઓની અંદર ભક્તિ હતી તો શું દાસત્વ ભાવ નહોતો? કેવો હતો? નક્કી કર્યું હતું કે આપણે અહીંયાથી ભગવાન મથુરા જાય છે, જવા નહીં દઈએ, અને જોરાવરે જશે ને તો આપણે આડી સૂઈ જઈશું, પણ મથુરા જવા દેશું નહીં. પણ પરમાત્માની આંખને સામું જોયું અને જવાની ઈચ્છા ભાળે એટલે એક બાજુ હટી ગઈ. ત્યાં દાસભાવ વિના થાય નહીં. દાસ જ સ્વામીની મરજીને સમજી શકે, દાસ સિવાય સમજી શકે નહીં. ત્રીજા નંબરમાં એની અંદર ભક્તિથી દાસભાવ હતો, શું આત્મનિષ્ઠા નહોતી? આત્મનિષ્ઠા તો ગોપીઓની વર્ણવી ન જાય એટલી હતી. કારણ કે પરમાત્માને પામવા જતા એને કેટકેટલા કષ્ટો આવ્યા, એક એક કષ્ટમાં રોકાણી નહીં, આત્મનિષ્ઠા વિના કષ્ટ સહન થાય નહીં. તે હનુમાનજીની અંદર દાસભાવ હતો, દાસભાવ હતો, શું ભક્તિ નહોતી અને આત્મનિષ્ઠા નહોતી? એ સહન નહોતી કરી શકે એમ. પણ મહારાજના કહેવાનો મતલબ આ ત્રણ અંગમાં એક પ્રધાન હોય, બાકી પાછળ ગૌણ પણ તો બધા આવે છે. એક પ્રધાન થાય ને તો બાકીનું મહારાજ કે લગભગ તો બધું ક્લિયર જ થઈ જાય. માટે એક તો દ્રઢ કરવું, એમાં મહારાજ હવે આત્મનિષ્ઠાનું સ્વરૂપ સમજાઈ રહ્યા છે. તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચ વિષય, આદિક માયાનું ટોળું છે. મહારાજ કે આત્મનિષ્ઠામાં એક બાજુ આત્મા છે અને બીજી બાજુ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ વગેરે વગેરે છે, અને એ બેના મધ્યને વિશે જે વિચાર રહે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. એ બેની વચ્ચે વિચાર રહે છે. કેવો વિચાર રહે છે? આત્મા સત્ય છે, દેહ, ઇન્દ્રિય, અંતસ્કરણ બધાય ખોટા છે, એવો વિચાર રહે છે, જ્ઞાન સ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિશે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે, ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો અને અંતસ્કરણ એમને આત્મસંજ્ઞાથી એક થવા દેતો નથી. પણ આ વિચાર કોને રહે ખબર? કોને રહે? આત્મનિષ્ઠાવાળાને રહે, આત્મજ્ઞાનીને રહે, લાગઠ નહીં. લાગઠ જો રહેતો હોય તો બધા મુક્ત ન થઈ જાય. પણ સામાન્યપણે તો બધા ઇન્દ્રિય, અંતસ્કરણ એ જ પોતાનું રૂપ માની લે અને જીવની સાથે એક મેક કરી દીધા છે. આત્માને દેવને અલગ રહેવા ન દીધું, આટલું બધું એકમેક કરી નાખ્યું. અને જેમાં હેત કરવું જોઈએ એને ભૂલી જાય, જેને છોડવા જોઈએ એમાં હેત કરી બેઠા. દેહ ઇન્દ્રિય અંતઃકરણ એની સાથે સંબંધ તોડવો જોઈએ એને જોડી દીધો, અને આત્માની સાથે સંબંધ તોડી નાખ્યો છે. મહારાજ કેટલી સરસ વાત બોલ્યા કે બેની વચ્ચે, આત્મા અને દેહ ઇન્દ્રિય અંતઃકરણ એની વચ્ચે જ્ઞાન સ્વરૂપી વિચાર એ છે કેવો છે, તો કે કોઈ સ્થળ વાયુ રહિત હોય અને એની અંદર જેમ દીપની જ્યોત સ્થિર હોય, હલતી નથી એટલો બધો એનો વિચાર સ્થિર હોય છે, જે ઇન્દ્રિય અંતસ્કરણને અને દેહને આત્માની સાથે એકમેક થવા દેતો નથી. એટલે આ વાત જે મહારાજ કરી કોની કરે છે, તો સ્થિતિ પામેલ સિદ્ધ દિશા પામેલ પુરુષની વાત કરે છે. સાધન દિશાવાળાને જ્યોત તો બળતી હોય પણ વાયુ ભૂકાકાર તો આમ તેમ આમ થતું હોય, એમ અંતસ્કરણની અંદર થાય. ઘડીક ઇન્દ્રિય અંતસ્કરણ ભેળો ભળે, ઘડીક આત્મા ભેળો ભળે, ઘડીક એમ થાય ને આત્માનું સુખ જ સાચું છે, ભગવાન જ ભજવા જોઈએ એમ વિચાર થાય, ઘડીક વળી એમ થાય એ તો બધું કરીશું પહેલાં આ કિલ્લી એમ, એ સાધન દિશાવાળાનો વિચાર છે. એને જ્યોત જલે જ પણ આમ તેમ હલે રાખે છે, અને હાવ જગતનો જીવ એને તો જ્યોત જેવું નામ જ નથી, એને વિચાર જ નથી કે હું આપણે કરીએ છીએ, હાવ મૂંઢ છે. અને તે વિચાર પણ આત્મસંગાથી એક થતો નથી, અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે હડતાળ જેટલામાં આવે છે. મારે કે આ વિચારને પામે, કયા વિચારને, આત્માના વિચારને, ત્યારે કાશી સુધી જે દ્રષ્ટિ લાંબી હોય એ હડતાળ જેટલામાં આવે છે. એનો મતલબ શું થયો કે જે સંપૂર્ણ માયામય વર્તતો હતો એવો જીવ, એટલે કાશી બહુ આમ જગતમાં વિસ્તરેલું વૃત્તિ એમ, એટલે કાશી સુધી લાંબી. મહારાજ કીધું કાશી સુધી જેનો વિચાર લાંબો હતો એ મહારાજ કે વડતાલ સુધી આવે. માને કે હાવ એકદમ જગતમાં આમ પથરાઈ ચૂકેલો હતો, પરમાત્મા શું એવી જેને ખબર જ નહોતી, પામવાનો કોઈ સંકલ્પ નહોતો, પણ કોઈક સત્સંગને અવલંબને કરી, ભગવાનના કોઈ સાધુ મળ્યા એને અવલંબને કરી, કોઈ શાસ્ત્ર વાંચતાને ખબર પડી, કહો જેની અંદર હું સુખ મળ્યું તો બધું ખોટું છે, સાચું સુખ તો આત્માનું પરમાત્માનું છે, એટલે જગતમાંથી થોડો પાછો વળે, પાછો વળે એટલે મહારાજ કે કાશીથી લઈને વડતાલ સુધી આવ્યો. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે વડતાલથી આ ગરડા જેટલામાં આવે છે. મહારાજ કે પછી એનું દઢીકરણ થાય, મનન થાય ને, મનન થાય એટલે દ્રઢ થયું, દ્રઢ થયું એટલે વળી એમાંથી પાછો વળે. પ્રથમ કેવું હાવ જગતના જે ભૂંડા ભૂંડા બધા ક્રિયાઓ એમાંથી પાછો વળે, પણ સંકલ્પ વિકલ્પ તો ચાલુ રાખે. સંકલ્પ વિકલ્પ છે પણ દેહ કરીને શુદ્ધ થઈ ગયો, પણ સંકલ્પ વિકલ્પ ક્યારેક સારા નરસા થઈ રાખે છે, એ મહારાજ કે વડતાલથી ગરડા સુધીમાં આવ્યો. અને પછી આ ગરડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે, પછી એને જગતના સંકલ્પ પણ બંધ થઈ જાય છે, વધારે સુખનો અનુભવ નિધિધ્યાસ કરે, મનન પછી શું કરે, નિધિધ્યાસ કરે, એટલે એને જગતના ઘાટ પણ બધાએ બંધ થઈ જાય, પણ શરીરમાં હેત તો રહી જાય. હું જગતમાંથી પાછો વળે પરંતુ હજી દેહ આવો ખોટો મનાણો ને, એટલે મહારાજ કે વૃત્તિ દેહ સુધી આવી. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયના ગોલોકમાં જ રહે છે, અને પછી ઇન્દ્રિયના ગોલોક થકી ઇન્દ્રિયની વૃત્તિ તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે, અને પછી તે ઇન્દ્રિયો ને અંતઃકરણની વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. મહારાજ કે પછી આમ સંકોચ થતા સંકોચ વારંવાર નિધિધ્યાસ કરવાથી એને સ્પષ્ટીકરણ બહુ જ થતું જાય, પછી દેહ ખોટો થાય, દેહ ખોટો થયા પછી ઇન્દ્રિય અંતસ્કરણના ભાવ ખોટા થાય, વધારે વધારે નિકટ આવતો જાય, પછી અંતસ્કરણની અંદર અશુભ નહીં પણ શુભ સંકલ્પ ઉઠતા હોય તેને ખોટા કરી નાખે, શુભ નહીં ખોટા કરે. ભગવાનના ભક્તે કેટલું ખોટું કરવું પડે, અશુભ એ તો બહુ બહુ નીચી લેવલની વાત છે, અશુભને ખોટા કરવા, શુભને ખોટા કરવા, કારણ કે અશુભ સંકલ્પ જેમ બાંધે ને એમ શુભ હોય તેમ બાંધે. ભગવાનના ભક્તો કોઈ સારા સંકલ્પ સારું કાર્ય કરો ને તો સંકલ્પ કરો, પણ ગાંઠ ન વાળી રાખે, આમ જ કરવું છે, મારી ઈચ્છા હોય ને તો આપણે આમ જ્યારે વ્યવસ્થા થાય ને ત્યારે એટલું કાર્ય કરવું છે એવો સંકલ્પ કરવો, પણ ગમે એમ થાય તો આમ કરવું એવો સંકલ્પ કરાય નહીં. જો કરી નાખ્યો હોય તો ઉપાયથી થાય, સંપ્રદાયનો ઇતિહાસ છે. લાધા ઠક્કરની માં બહુ સારા હરિભગત હતા, દેહને મૂકી દીધો પણ એને સંકલ્પ હતો કે મારાથી મહારાજના હાથે મારા હાથે થાળ કરીને મહારાજ જમાડી ન શકી એવા સંકલ્પ સાથે દેહ મૂક્યો. દેહને મૂક્યા પછી પાછું બન્યા જિનમાં લો, અને 7-8 વર્ષ ના થયા. એક દાડો મહારાજ સભા ભરીને બેઠા, તેમાં સભામાં આવ્યા લાધા ઠક્કર ને મહારાજ પૂછ્યું, લાધા ઠક્કર આને તમે ઓળખો છો? મહારાજ કે મારા ન ઓળખું, તમે કેવો પ્રશ્ન પૂછો? કાયમ અહીં રહે છે તો મહારાજ કે કોણ છે? મહારાજ પાંચુબેન દીકરી છે. મહારાજ કે લાધા ઠક્કર એ પાંચુબેન દીકરી નથી. મહારાજ કે મહારાજ તે કોણ છે? મહારાજ કે તારી માં છે, તારી માં છે. એને શુભ સંકલ્પ રહી ગયો તો અમને જમાડવાનો પાછી આવી. પછી મહારાજ પાંચુબેન કીધું કે આને જલ્દી તમે થાળ કરતા શીખડાવી દો અને પછી અમને જમાડે એટલે ધામમાં જાય. પછી થાળ કરતા શીખડાયું અને પછી મારાને જમાડીને પછી ધામમાં ગયા. કહો એટલે શુભ સંકલ્પ પણ મુમુક્ષને બાંધે એવો છે. એટલે તમને કોઈ સંકલ્પ હોય ને એવો સારું કાર્ય કરવાનો, તો સારો સારું કાર્ય કરવાનો સંકલ્પ કરવો, પણ દઢીકરણ નહીં, કરવું જ, આ કરવું જ છે એમ ગાંઠ ન મારવી. અને સંતોને ગાંઠ ન મારે. દાખલા તરીકે આ મંદિરનું કાર્ય હાલતું હોય તો એમ ન નીકળી ગયા, આપણાથી જ થવું જોઈએ એમ. આપણે થાય તે આપણે કરીશું, અધૂર રહેશે બીજા કરશે. અને જો નક્કી કર્યું આપણે જ પૂરું કરવું ને આપણે હાથે જ પ્રતિષ્ઠા થાય જ, એમાં દેહ પડી ગયો તો ફરી વાર પ્રતિષ્ઠા કરવા આવવું પડે. ખબર છે, અધૂરું પૂરું કરવું ફરી વાર આવવું પડે. માટે એવો શુભ સંકલ્પ એની ગાંઠ હોય નહીં. મારે ઈચ્છા હોય તો આપણા હાથે થશે, નહીં ઈચ્છા હોય તો બીજાના હાથે થશે. એવું નક્કી કરી રાખવું. જો મહારાજ કેટલું સરસ કે, મહારાજ કે પછી અંતઃકરણ સન્મુખ થઈ જાય છે અને પછી ઇન્દ્રિયોની અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્મને વિશે લીન થઈ જાય છે. અંતઃકરણ સુધી શુભ સંકલ્પ આવે અને પછી એથી જ્યારે વૃત્તિ પાછી વાળે છે ત્યારે અંતઃકરણના તમામ સંકલ્પ વિરામ પામી જાય. અંતઃકરણમાં કોઈ સંકલ્પ ન હોય, ઇન્દ્રિયો તો ક્રિયા કરવા કાંઈ સમર્થ ન થાય. પછી જે કાંઈ સામર્થ્ય છે બધી સામર્થ્ય જીવની સાથે એકાકાર થઈ જાય છે. જેમ મહારાજ કહે કે વાડી ઉપર ઘણા બધા કોષ ચાલતા હોય અને બધાનો પ્રવાહ અલગ અલગ હોય, સામર્થ્ય કાંઈ જણાતી નથી, પણ બધી જ્યારે ભેળો કરે પ્રવાહ ત્યારે ઘણી સામર્થ્ય દેખાય છે. એમ ઇન્દ્રિયો અંતસ્કરણ બધા દ્વારા અલગ અલગ સામર્થ્ય વપરાતી હોય ત્યાં સુધી એને આત્માનું દર્શન થતું નથી અને પરમાત્માનું પણ દર્શન થતું નથી. પણ પ્રતિલોમ વૃત્તિ કરતાં કરતાં એ તમામની વૃત્તિઓ